તારીખ 12/11/1997, ડાયરીના બોલ નંબર 452, 299 અને 719 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 146.
તો પણ તેવા ભાવમાં ઠીક પણ થઈ જાય, રહી જાય, શ્રવણનો લાભ મળ્યો તેમની પ્રસન્નતા ઠીક પણ સહિત થઈ જાય તો ત્યાં સંતુષ્ટતા જાણે જાણે થઈ જાય છે. શું ભૂલ થાય છે કે વાત સારી હોય છે, આત્મકલ્યાણની વાત હોય છે, વાત સાંભળતા પ્રસન્નતા થાય, કઈ દોષ નથી, થવું જોઈએ પ્રસન્નતા. પ્રસન્નતા ન થાય તો દોષ છે, એ કઈ દોષ નથી. પણ પોતાને પ્રસન્નતા થઈ એ ઠીક થયું ત્યાં ભૂલ કરી, કેવી રીતે સૂક્ષ્મપણે ભૂલ કરે છે પોતે. પ્રસન્નતા થાય એ તો યોગ્યતા સારી છે તો પ્રસન્નતા થાય, પણ પછી ભૂલ ક્યાં કરે, એ પ્રસન્નતા થઈ મને ઠીક થયું, એ વજન ગયું એની પ્રસન્નતા ઉપર, હા એના ઉપર વજન ગયું, એ ભૂલ થઈ. અને પછી માન્યતાની અંદર એ જે ઠીકપણું આવ્યું તો મને આ લાભ મળ્યો, હા મને લાભ મળ્યો, મને અહીંથી લાભ મળ્યો, અહીં લાભ મળ્યો, હજી હું લાભ લઉં, હજી લાભ લઉં, સામેથી લઉં, સામેથી લઉં, એ જે કોન્સેપ્ટ ઊભો થયો એમાં હું પ્રયત્ન કરું, એ વાત છૂટી જાય છે. હા, પણ જે સંતોષ થયો ને સાંભળીને જે સંતોષ થયો ત્યાં દર્શન હોવી તો એવું તો હું તો એને વિધિ માને તો એને રીત માને કાર્ય પદ્ધતિ માને તો શું, પણ પર્યાયમાં સંતુષ્ટપણું એ દર્શન મોહની વૃદ્ધિનું કારણ, મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ છે. શું હા સંતોષ પણ આવે, જાણે જાણે સંતોષ પણ આવે તો આગળ નહીં વધી શકે, પ્રયત્ન જ નહીં થાય. એટલે પહેલેથી લક્ષમાં એ વાત હોવી જોઈએ કે જે કાંઈ વાત આપણને સમજવા મળે, સાંભળવા મળે, પછી સમજવામાં સાંભળવાથી કે વાંચવાથી કોઈ પણ રીતે કોઈ વાત આપણને સમજવા મળે છે ત્યારે એ સમજણ સમજ્યા પછી આપણે એના ઉપર કામ શું કર્યું, પ્રયત્ન શું કર્યો, પ્રયાસ શું કર્યો, આ વાત પહેલેથી લક્ષમાં હોવી જોઈએ. માત્ર સાંભળ્યો એથી અટકી જવાનું કારણ નહીં બનવું જોઈએ, અથવા સાંભળ્યું કે વાંચ્યું તેથી આપણા ભાવ સારા થયા માનો, એ પણ એક રિફર્કેશન આવે છે કે સારી વાત સાંભળવાથી કે વાંચવાથી અને ભાવનાથી સાંભળવાથી કે વાંચવાથી આપણા પરિણામમાં સુધારો આવે છે, પરિણામ ઉપર એની અસર આવે છે, બોધની અસર પરિણામ ઉપર આવે છે, એટલું સારું છે. પણ એટલેથી અટકવાનું નથી રહેતો, એ અસર આવી એનો પાછો એ તકનો લાભ ઉઠાવવાનો રહે છે. એ તકનો લાભ ઉઠાવીને આપણે પ્રયત્ન ચાલુ કરવો જોઈએ, એ દિશામાં જે કાંઈ સમજવા મળ્યું એના ઉપર આપણો પ્રયાસ ચાલવો જોઈએ. એ દરેક તબક્કે આમ છે આગળ વધવા માટે. જેમ કે આ સાંભળવા મેળવી પુણ્ય યોગ છે તો આપણને બહુ સારા પુણ્ય છે, એમ કે સંતોષાઈ જવાય. મનુષ્યપણું મળ્યું તો કંઈ સંતોષાઈ જવાય, જૈન ધર્મ મળ્યો એટલે કંઈ સંતોષાઈ જવાય, નાની પુરુષના વચનો મળ્યા એટલે કંઈ સંતોષાઈ જવાય. અરે પ્રયત્ન કરનાર તો પ્રયત્ન કર્યા પછી સંતોષાતો નથી, તો એ પહેલા સંતોષવાનો સવાલ ક્યાં ઊભો થાય છે, એ તો સવાલ જ ઊભો નથી થતો. ગણપત તો શું છે કે લક્ષ નથી, પૂર્ણ શુદ્ધ થવું છે એ મોક્ષ નું લક્ષ નથી. એટલે મોક્ષ પહેલાની કોઈ પણ પર્યાય થાય, પર્યાય બુદ્ધિ તો છે જ, સંતોષ આપશે. ઓલું અધૂરું અધૂરું લાગશે, જે કઈ થશે ને તો અધૂરું અધૂરું લાગશે, બારમા ગુણસ્થાન સુધી અધૂરું લાગશે. અને નહીંતર થોડુંક થશે તો એમાં ઠીકપણું આવી જશે, એ ઠીકપણું ને એ સંતુષ્ટપણું એ પાછું નુકસાન કરે છે. તેથી ત્યાં અટકવું થાય છે, અંદર જવાને બદલે જાણે કે જરૂરિયાતની પૂર્તિ થઈ ગઈ હોય. શું આવે છે કોન્સેપ્ટ કે મારે જોતું તું મળી ગયું, ચાલો મને જોતું તું મળી ગયું, સારું લાગ્યું એટલે શું અસર થઈ, એટલે કે બરાબર છે આવો ઉપદેશની મને જરૂર હતી, મને મળી ગયો, એટલે જાણે પૂરું થઈ ગયું કામ. એવી સ્થિતિમાં જીવ વર્તે છે, ત્યાં મૂળ સ્વભાવની રુચિ થતી નથી. એ સોગાનીજી ચર્ચામાં એક વાર ધ્યાન દોરેલું બધાનું કે સાંભળવાની રુચિ તો અહીંયા લોકોને સારી છે, એટલે બધા સાંભળે છે ખૂબ. એક તો ત્યાં નિવૃત્તિ રહી, કોઈને કામ તો છે નહીં બીજું, સાંભળવાની રુચિ તો ઠીક છે કે, પણ પછી શું, સુન સુન કરકે ક્યાં હો જાયગા, કઈ નહીં થાય. પછી એક રૂટીન થશે, ટેવ પડી જશે, એમને પોતે કામ શું કર્યું પછી એના ઉપર, એ મુખ્ય વાત પહેલેથી જ હોવી જોઈએ. ઉદય છે, પુણ્યનો ઉદય છે. સારી વાત સાંભળવા મળે છે તે પુણ્યનો ઉદય છે, પણ જે મનુષ્યપણું મેળવ્યું એ પુણ્યનો ઉદય છે, જૈન ધર્મ મેળવ્યો એ પુણ્યનો ઉદય છે, સાંભળવા મેળવ્યું એ પુણ્યનો ઉદય છે. પણ પુણ્યના ઉદયમાં તે આત્મલાભ શું કર્યો, શું લીધો? જો તમે એ તકનો લાભ નથી ઉઠાવતા તો પુણ્ય તો વપરાઈ ગયું, તમારો ખર્ચ આવી ગયો, માલ તો કાંઈ લીધો નહીં, ખર્ચો કર્યો ને કાંઈ લીધું મેળવ્યું નહીં, એના જેવી હાલત થઈ. માત્ર શ્રવણની રુચિ રાગમાં ફેરવાઈ જાય છે, શું થાય છે, પછી સાંભળવાનો એક રાગ થઈ જાય છે, સાંભળ્યા કરો સાંભળ્યા કરો, અને પછી જે સાંભળે છે એ રાગને પોષણ આપીને સાંભળે છે. આખી લાઈન ફંટાઈ ગઈ રાગ વૃદ્ધિની, મનોરંજનનો વિષય થયો. શ્રવણ તો જ્ઞાન વૃદ્ધિ માટે છે, રાગ વૃદ્ધિ માટે થોડું છે. જ્ઞાન વૃદ્ધિ કઈ નઈ, કઈ ભાવવાની જરૂર નથી, શિયાળો આવી ગયો ને, બસ બારી ખોલ ને પાછળ. વાત એ ચાલી કે સાંભળવાની રુચિ રાગમાં ફેરવાઈ જાય છે, સાંભળવાની રુચિથી જ્ઞાનના લાભ થવો જોઈએ. હવે ક્ષોભ સમજ્ઞાનના લાભ થયો એ લાભ નથી પાછળ, જે સાંભળવાનું જાણવા વધારે મળ્યું એ કઈ લાભ નથી, જે જાણવા મળ્યું એનો જે વિષય છે ત્યાં સુધી પહોંચવામાં આવે. જાણવાનો વિષય શું છે, શું જાણ્યું, એટલે એના ઉપર અમલીકરણ આવે. સીધી વાત લઈએ તો એટલે દર્શનનો જે સત્સ્રવણથી ઘટવો જોઈએ એ ઘટતો અટકે અને રાગ વૃદ્ધિ થાય તો વધવા પણ માંડે એવું બને. આમ આત્મકલ્યાણની વાત સાંભળવા મળવા છતાં જીવ કેમ આગળ વધી શકતો નથી, કયા પ્રકારની ભૂલ કરે છે તેથી આગળ વધતો નથી એ સ્પષ્ટ થયું. આમાં શું નહીતર તો વાત એવી છે કે જરૂર કાંઈ ને કાંઈ એને આગળ વધવાનું બનવું જોઈએ, એટલે ચેક કરી લેવું જોઈએ કે સાંભળવા માત્રથી સંતોષ તો નથી લેતો ને હું, સાંભળવા મળે છે એનો સંતોષ તો હું નથી લેતો ને, આટલું ચેક કરી લેવું જોઈએ. જો ફેરફાર નહીં થાય તો બીજાને પણ ખ્યાલ આવશે કે આને સાંભળવાનો રાગ છે એટલે દોડે છે, અને સાંભળવાનો રાગ છે એટલે દોડે છે સાંભળવા, એમ
થશે.
સંતોષ લે એટલે અટકે, સંતોષ લે એટલે અટકે. કામ કરીને સંતોષ શા માટે લેવો જોઈએ? તો કામ ઘણું બાકી છે, કામ ઘણું બાકી છે એ સમજાય તો સંતોષ નો આવે. તમારે 100 રૂપિયા જોતા હોય તો 1 રૂપિયામાં તમે સંતોષ માનો, એના જેવી વાત છે. બારમા કેમ ખબર પડે? તમે અપેક્ષા રાખી હોય કે મને 100 રૂપિયા અહીંથી મળવા જોઈએ, શું એના માટે 1 રૂપિયો આપે શું થાય? અસંતોષ થાય કે નહીં? અહીંયા કેમ તન થતો? તો મારે તમે જે હેતુથી સાંભળો છો એ તો સુધારવા માટે, સુધાર થયા પહેલાં સંતોષ કેમ માનો? પોતે છેતરાય છે, પોતે પોતાથી છેતરાઈ જાય છે. લાંબુ લાંબુ વાક્ય છે. ખાલી મેળવવાનો એની હદ તો ખાલી મેળવી લેવાની છે, મેળવણી તો થાય એમાં શું વાંધો છે? સંતોષ થવો બીજી વાત છે, મેળવણી થવી બીજી વાત છે, એ તો એક ટેલી કરવાની વાત થઈ ગઈ. પોતાના સૂક્ષ્મ નું અહમ થાય તો જો મને તો આ ખબર હતી એનો અહમ ભાવ થાય તો મેળવીને ગૌણ કરી નાખવું જોઈએ. હા બસ ખાલી ટેલી કરવાની વાત છે. મુમુક્ષુ જીવને જ્ઞાની પુરુષનું જીવન એટલે પરિણમન એ સમજવું એટલે દેખવું જોવું, સમજવું એટલે વિચારવું એમ નહી, એ પરિણમન જોવું, એ સૂક્ષ્મ અંતરંગ પરિણમન સમજવું એટલે જોવાથી જ સમજાય ઉપકારી છે, પોતાને લાભનું કારણ છે. એમાં પરિણમનમાં શું શું છે કે ઉદય ભાવમાં નિરસતા અને તે નિરસતાનો આધાર અથવા નિરસતાનું કારણ એવું આત્મ સ્વરૂપનું અવલંબન. શું કરવા નિરસતા છે કે અંદર સ્વરૂપનું અવલંબન વર્તે છે એના આધારે અથવા એના કારણથી નિરસતા આવી છે. તે અવલંબન કોણ લે છે કે એ અવલંબન લેતો શ્રદ્ધાભાવ, શ્રદ્ધાથી પણ અવલંબન લે છે. તે અવલંબન લેતો એવો જ્ઞાનભાવ, જ્ઞાનથી પણ અવલંબન લે છે. અને એ શ્રદ્ધા જ્ઞાન બંનેની સાથે વર્તતો પુરુષાર્થ, એટલે કે જ્ઞાન અને શ્રદ્ધાનું જોર પુરુષાર્થને જોરમાં નાખી દઈએ અને શ્રદ્ધા જ્ઞાન સાથે જોડીએ તો શ્રદ્ધા જ્ઞાનનું જોર કે જે ગુણનું અથવા સ્વભાવનું પરિણમન છે, એ શું છે? આત્માના ગુણ સ્વભાવનું પરિણમન છે, એવો જ આત્માનો સ્વભાવ છે. એમ પરિણમવું એ જ આત્માનો સ્વભાવ છે. સ્વરૂપનું અવલંબન જોરથી પુરુષાર્થથી લેવું એ જ આત્માનો સ્વભાવ છે, એ સ્વભાવ છે. અને એ જો દેખાય મુમુક્ષુને કે જેના ઉપરથી ગુણનું સ્વભાવનું પ્રત્યક્ષ દર્શન થાય છે, જ્ઞાની પુરુષનું પરિણમન જે જોવા મળે છે એ એક ન્યાયે સ્વભાવનું દર્શન થવાનો ત્યાં પ્રસંગ બને છે. એટલે એને 751 પત્રમાં પહેલું સંકેત કીધું છે, એનું કારણ એ છે. પહેલું સંકેત કહેવાનું કારણ એ છે કેમ કે સંકેત છે એ સ્વભાવ દર્શન છે. તો સ્વભાવ દર્શનની શરૂઆત થાય ક્યાંથી, ક્યારથી? જ્ઞાનીના પરિણમનથી થાય, કેમ કે ત્યાં પ્રગટ છે. પોતાના આત્માનો સ્વભાવ પ્રગટ નથી, એ તો શક્તિ રૂપે છે, એ પાવર છે ખાલી, પ્રગટ કોઈ અવસ્થા નથી. એને ગુણ રૂપે, શક્તિ રૂપે છે, ત્યાં ગુણનું પરિણમન પ્રગટ છે. હા, એટલે પહેલું ત્યાંથી સમજાય છે, ત્યાં દેખાય છે તો ત્યાંથી સ્વભાવ સમજાય છે અને પછી એની લાઈન શરૂ થાય છે. એટલે એમ નાખ્યું એમને કે એક વખત જો પણ જ્ઞાનીની ઓળખાણ થાય તો તે નિર્વાણ પદનું કારણ છે. ક્યાં સુધી? મોક્ષ સુધી એ વાત છોડી દીધી એમને. છેડો ક્યાં લિંક આપી? મોક્ષ સુધીની. કેમ કે અહીંયા સ્વભાવ દેખાણો તો બીજું સંકેત થશે, પોતાના સ્વભાવનું ભાષ્યમાન પણ થયું તો ત્રીજું સંકેત થશે, ત્રીજા સંકેતમાં પ્રત્યક્ષ અનુભવ થયો તો મોક્ષ થશે. એટલે પહેલું ને છેલ્લું જોડી દીધું એમણે, વચ્ચેના સ્ટેપ એમાં ઇન્ક્લુડ કરી લીધા, સમાવી દીધા. આમ સન્માર્ગે વિચરતા, સ્વયંના માર્ગે સ્વયંના કારણથી ચાલ્યા જતાનું દર્શન, સન્માર્ગે વિચરતા જે જ્ઞાની છે, એ જ્ઞાની શું છે કે સ્વયંના એટલે પોતાના માર્ગે, સ્વયંના કારણથી એટલે પોતાના કારણથી ચાલ્યા જાય છે, પરિણમે છે એટલે ચાલ્યા જાય છે, એ ચાલ્યા જતાનું દર્શન. દર્શન કરનારને દર્શન માત્રથી આરાધનાનું કારણ થાય છે. આમ બને છે. એટલે એમની વિધિમાનતાને પ્રશંસવામાં આવી છે કે ભાઈ એ તો એના રસ્તે ચાલ્યા જાય છે, પણ એમને જતા જોઈને જનારને આરાધનાનું કારણ બને છે. હા, કેમ મહારાજના સુધી પહોંચશે જ ને. આરાધના સુધી જશે, મોક્ષ સુધી જશે. આરાધના હું મોક્ષ સુધી પહોંચશે. બીજભૂત કારણ તો આ જ છે, સંકિતનું બીજ તો અહીંયા જ છે. મોક્ષનું મૂળ સમ્યક દર્શન, પણ મૂળ પેલા બીજ હોય છે. મૂળ તો બીજમાંથી ઉત્પન્ન થાય છે. મોક્ષનું મૂળ સમ્યક દર્શન, પણ સમ્યક દર્શનનું બીજ શું કે જ્ઞાની પુરુષના પરિણામનું દર્શન, ઓળખાણ. એ સમ્યક દર્શનનું બીજ છે, બીજા જગ્યાએ પીડ્યું છે. અને તે અપૂર્વ હિતરૂપ હોવાથી કેવું છે કે પહેલા એટલું આત્મહિત થયું નથી જે અહીંયાથી. તે પરમ સત્સંગનું મહત્વ ગ્રંથ ગ્રંથોમાં મહાપુરુષોએ પણ ગાયું છે, તે યથાર્થ છે. મોટા મહાન પુરુષોએ પણ સત્સંગનું મહત્વ શા માટે ગાયું, કે આવું આનું રહસ્ય આ છે કે પરમ સત્સંગ મળે તો એને પરિણમન જોવાનો અવસર આવે, પરિણમન જોવે તો એનો બેડો પાર થઈ જાય. એટલે જ ગુરુદેવે કીધું ને કે વળગીને રહેજો તો બેડો પાર થશે. રહસ્ય છે. તો આપણા વિદ્વાનોએ શું કીધું ખબર છે કે આ તો પરદ્રવ્યથી લાભ થવાની વાત કરી, અને પરદ્રવ્યથી લાભ થવાની વાત ગુરુદેવ કરે તો ગુરુદેવ માટે એમની તો ઇજ્જત ખરાબ થઈ જાય. માટે આવી વાત દાબી દેવી જોઈએ, કરી હોય તો. એટલે મતનામૃતનો વિરોધ થયો હતો ને, એમના એમની પ્રશંસાનો વિરોધ થયો હતો ને. તો 20 જણા સામે બેસી જાઓ, એમાં હું કહેવા માંગે છે હું તમને સમજાવું. કેટલા એટલે જેટલા હોય એટલા એમ કેવું હતું, પણ તમે 20 સામે બેસી જાઓ. એની અંદર શું ગુરુદેવ કહેવા માંગે છે તમને નો નથી સમજાણું એવું લાગે છે. તો તમે જેટલા હોય એટલા 20 જણા સામે બેસી જાઓ તો હું તમને સમજાવું કે ગુરુદેવ આમાં શું કહેવા માંગે છે. એવું જરાક હાઈ ટોનમાં વાત કરવી પડી હતી. ગુરુદેવ માટે ખરાબ કહેવાય. નિમિત્તથી કામ થાય એવું જો કાંજે સ્વામી બોલે તો કાંજે સ્વામીને આબરૂનો સવાલ ઊભો થઈ જાય. કેવી રીતે મિસઇન્ટરપ્રિટેશન કર્યો. કોઈ પણ વાતને મિસઇન્ટરપ્રિટ કરવી કે એના ઉપર મિસકન્સ્ટ્રક્શન કરવું, એના જેવું થયું. તો પછી મૂળ વાત તો આખી જુદી જ છે.
એનાથી લાભ નથી, એનું પરિણમન જોતા અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધે પરિણમન ઊભા થવાનો અવસર આવે છે એમ કહેવું છે. વ્યવહારમાં તો વ્યવહારની ભાષામાં જ બોલે ને, પાણીનો લોટો લાવે એમ જ કહેવાય ને, પાણી ભરીને પાણી ભરેલો લોટો લાવો, એટલું બધું લાંબુ બોલવાની જરૂર નથી. પાણીનો લોટો લાવવામાં એ બધું આવી ગયું કે ખાલી લોટોમાં પાણી ભરવાનું ને ભરીને પછી દેવાનું, એટલું કઈ લાંબી બોલવાની જરૂર કોને હોય, સાવ ન સમજતો હોય એને, એટલું બધું લાંબુ કોને કહેવું પડે. જો ભાઈ પાણીનો લોટો પડ્યો છે, લોટો ખાલી પડ્યો છે, એમાં પાણી ભરો પછી મને આપો, એટલું બધું કોને કહેવું પડે, એટલું ન હમત, પાણીના લોટામાં ન હમતતો હોય એને. એમ છે કે એનું પરિણામ તમને જોવા મળશે. જો તમને પરમ સત્સંગ મળશે તો એમનું પરિણામ જોવા મળશે, તો તમારો બેડો પાર થઈ જશે એમ કહેવા માંગે છે. એટલા માટે તો શાસ્ત્રોમાં પણ એ વાતને મુખ્યતા આપી છે, તે યથાર્થ છે, યથાર્થ છે એમ નહીં, અત્યંત યથાર્થ છે, યથાસ્થાને એ વાત કરી છે. યથાર્થ એટલે યથાસ્થાને એ વાત કરી છે, એમાં શંકા કરવા જેવી નથી કે એને કોઈ અધરવાઇઝ બીજી રીતે પણ એને લઈ જવા જેવું નથી. ચારસો એકાવન થયો. ગ્રંથ ગ્રંથોમાં શ્રી ગુરુનું મહત્વ અતિવ મહત્વ ગાયું છે, અતિવ એટલે ઘણું, તે યથાર્થ જ છે. કારણ કે તે ભવરોગથી બચાવે છે. મહત્વનું કારણ શું છે? ભવરોગથી બચાવનાર એક છે. શરીરના રોગ એક ભાવ પૂરતા હોય છે, કેટલા ભાવ પૂરો થાય એટલે શરીરના રોગનો કઈ આત્માને લેવા દેવા નથી. શરીર પડ્યું રહીએ, રોગિષ્ઠ શરીર પડ્યું રહે, આત્મા બીજું શરીર ધારણ કરી લે છે. ભવરોગ છે એ આત્માનો રોગ છે, અને એ રોગ અનંત ભાવમાં જન્મ મરણ કરીને દુખી કરે છે જીવને. એ ભવરોગને મટાડનાર સદગુરુ વૈદ સુદાન, જેમ શરીરના રોગને જાણનાર વૈદ છે, એમ આ પણ એક પ્રકારના વૈદ છે. બોલાને શરીરની પ્રેક્ટિસ છે અને આત્માની પ્રેક્ટિસ છે, બાકી ફંડામેન્ટલ પ્રિન્સિપલ સરખો છે. આ રીતે ઇવેલ્યુએટ કરવું જોઈએ, નહીં તો ડીવેલ્યુએટ થાય. ઇવેલ્યુએટ ન થાય તો શું થાય? ડીવેલ્યુએટ થાય, કેમ કે ત્રીજું એમાં વેલ્યુએશન નથી, ત્રીજું વેલ્યુએશન નથી. કાં તમે આ વાતને ઇવેલ્યુએટ કરો, અધરવાઇઝ ડીવેલ્યુએટ કરો. એટલે વિષય ગંભીર છે, લાઇટલી લેવા જેવો નથી. અમરાજ ભાઈ નો પત્ર. હા હા પોતાના પરિણામ પકડીને એમણે એ વાત લખી છે એમ થયું ને. નીતરી તો બહુ જ ભક્તિવાળા હતા, છતાં એમણે પોતાના આંતર પરિણામો પકડીને સ્પષ્ટ કર્યા છે. સમાપન ઓક્ટોબર જ છે ને, કઈ વાંધો નહીં. પૂર્વકાળથી લઈને આજ દિવસ પર્યંત કોઈ પણ પ્રકારથી મારાથી જે જે મારી વૃત્તિ અને દોષો સુધારવા માટે મારા પ્રત્યે જે કૃપા દર્શાવી હતી તે વખતે મેં અવિનયાદિક દોષ કર્યા હોય તો પણ મારા પ્રત્યે જે જે પવિત્ર આજ્ઞા મારા હિતાર્થે બતાવવાની કૃપા થઈ હોય અને એ આજ્ઞાથી આ દુષ્ટને શું વાત કરી પોતાને માટે, આ દુષ્ટને સામાન્યપણે રાખીને આ ડિવેલ્યુએશન કર્યું, એને સામાન્ય વાત કરું ગણી લીધી, અનાદરતા કરી હોય, ડિવેલ્યુએશન જો કે અનાદરતા કરી હોય, અને જેથી સર્વોત્કૃષ્ટ ભક્તિ માર્ગ પ્રાપ્ત થવામાં જે પ્રમાદાદી દોષ દ્વારા અભક્તિ કરી હોય તથાપી તો પણ વળી ભક્તિ પ્રસંગમાં અનાદરતા રાખીને સ્વપ્રેમને એટલે પ્રેમ સહિતપણાને ન્યૂન થવામાં વૃત્તિ કરી હોય અથવા જેથી મહાત્મામાં તથા અપૂર્વ ચરિત્રમાં મારી તુચ્છ બુદ્ધિ દ્વારા દોષ ભય ઓર ખેદ આદિથી અસત્કાર આદિ દોષ થયા હોય વળી મારે વર્તન કરવા યોગ્ય એવું જે સદવર્તન સદાચાર અને સત્સંગાદિ પ્રસંગોમાં જે જે મેં મંદમતી નહીં સમજવાથી અવજ્ઞા કરી હોય, મેં મંદમતીએ નહીં સમજવાથી અવજ્ઞા કરી હોય અને સમીપ પાસી એટલે બીજા મુમુક્ષુઓ અથવા સમીપમાં આવ્યા હોય એવા મુમુક્ષુઓ પ્રતિ કોઈ પણ આપના પવિત્ર વચનના યોગને મેં દુભાવ્યો હોય અથવા તેમાં ન્યૂનાધિક રૂપ અથવા વિપરીત રૂપ સ્થિતિનો દોષ મારા આત્મામાં પ્રાપ્ત થયા હોય તો પણ ફરીને ક્રોધથી માનથી માયાથી લોભથી કોઈને કોઈ પ્રકારના પરિણામથી સારમાંથી કોઈ પણ કશાયથી અથવા અન્ય દોષથી મેં મારી મહાનતા બતાવી હોય ક્યાંક પોતાની મોટાઈ બતાવી હોય તો પણ એવા બીજા અનેક પ્રકારના દોષથી મારી અલ્પજ્ઞતાને પ્રબળતાથી મનમોચન કાયા અથવા આત્માના કોઈ પણ યોગ અધ્યવસાનથી એટલે પરિણમનથી જે જે પ્રકાર થયા હોય એ સર્વને હું દુષ્ટ પામર કંગાળ બાળક વારંવાર શરણ સેવામાં સવિનય મસ્તિક ઝુકાવીને નમસ્કાર કરીને મારા કૃત્યને વારંવાર ધિકારું છું. એટલું લાંબુ લાંબુ લખ્યું છે એક વાક્ય. ક્ષમા આપના ચાહું છું. અને હવે ફરીથી તે તે પ્રકારમાં કોઈ પણ પ્રકારથી મારા દોષ મારા મનમાં વચનમાં કાયામથી અને આત્માથી અથવા અન્ય કોઈ પણ પ્રકારથી હવે ફરીથી એવો કોઈ પણ પ્રકારનો દોષ મને પ્રાપ્ત નહીં થાવ અથવા એવા દોષનો પ્રસંગ હવે ન બનો ફરીને ન બનો એવો ભાવ સદૈવ રાખવાના પ્રસંગને વારંવાર ચિત્તમાં પ્રાપ્ત થવાની ઈચ્છા રાખું છું. તથાપિ આપ પરમ કૃપાળુ દેવ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી કેવળ આત્માનંદી નિષ્કામી નિર્વિકારી સહજાનંદી સહજ સ્વભાવમાં સ્થિત છો. એવો ભાવ સદૈવ મારા હૃદયમાં સ્થાપિત રહો. અને પવિત્ર કૃપાળુ દેવના પવિત્ર સ્મરણ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી એ વચનોનો અને એમના ગુણોનો સદૈવ સ્મરણ મારા અંતકરણમાંથી જાય નહીં એવી આપ કૃપાળુ દેવ પ્રતિ વારંવાર ભાવના કરું છું. કોઈ પણ પ્રકારથી અવિનયાદિક ભાવથી સ્વેચ્છાથી અયોગ્ય લખાઈ ગયું હોય તેની વારંવાર ક્ષમા આપના ચાહું છું. મારા યોગ્ય પવિત્ર આજ્ઞા ઈચ્છું છું. અલ્પજ્ઞ દીનદાસ પામર અંબાલાલના સ્વવિનય નમસ્કાર શુભચરણ સેવા મેં પ્રાપ્ત થાવ. વિનિત અલ્પજ્ઞ પામર બાળક મનસુખના સ્વવિનય પ્રણામ પ્રાપ્ત થાવ. બરાબર સારું લખો છો. તે ભવરોગથી બચાવે છે, અનંત કરુણા કરીને બચાવે છે. તેથી સર્વદોષ રહિત શ્રી ગુરુ જેવા આ જગતમાં કોઈ ઉપકારી નથી. કેવા દેખાય છે? એને સર્વદોષ રહિત દેખાય છે. અમુક દોષ છે એમ નથી દેખાતો, ભલે છદ્મસ છે તોય. તેવું સમજનારની પ્રતીતિ એવું પ્રતીતિપૂર્વક વિશ્વાસપૂર્વક સમજે તો સંપૂર્ણ અજ્ઞાનકિતપણું તે ઉત્પન્ન કરાવે છે. જેમ શરીર રોગથી રોગની વેદનાથી છૂટવા મથતો રોગી વૈદ્યની સૂચનાઓનું જરા પણ ઉલ્લંઘન કરતો નથી. એમ કે 3 દિવસ નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું, પાણી નહીં પીવાનું એટલે જળોદર થાય, પાણીની સખત તરસ લાગે, કેવી પાણી પાણી પાણીનો પોકાર થઈ જાય અંદરથી, અને જો એ દર્દી પાણી પીએ એટલે મરી જાય અને પેટ ફાટી જાય. તો શું છે, જળોદરમાં બરોળ વધી જાય છે, બરોળમાં પાણી જાય ને બરોળ ફાટી જાય, ફુગાની જેમ બરોળ ફૂટી અંદર એટલે ગયો, એને પાણી આપે નહીં, એ પાણી વગર રહી શકે નહીં. પણ એને ટ્રીટમેન્ટ દરમિયાન પાણી વૈદ આપે નહીં, કેમ કે રોગની વેદનાથી છૂટવા માટે મથે છે તો એ પાણી નહીં પીએ. એ વૈદની સૂચનાનું જરા પણ ઉલ્લંઘન કરતો નથી તો જ ભયંકર વેદના મટશે. એવા વિશ્વાસથી એને પરેજી પાડવી સહજ છે. તેમ અનંત પરિભ્રમણના દુઃખની વાસ્તવિકતા સમજાય પહેલા તો જન્મ મરણના દુઃખોની વાસ્તવિકતા સમજાય તો સ્વપ્નમાં પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. ઉલ્લંઘન તો ન થાય પણ એ આજ્ઞાને મુક્તિનું કારણ જાણીને ભક્તિ અથવા બહુમાન થાય. અને તો સ્વચ્છંદ થી સહજ બચી જવાય. નહીતર સ્વચ્છંદ ક્યારે પગ પેસારો કરે અને માથું ઉંચકે એનો કોઈ ભરોસો નથી. આ પ્રકારની સમજણ ન હોય, વિશ્વાસ ન હોય તો જીવનો સ્વચ્છંદ રોકાય નહીં એમ જાણવા યોગ્ય છે. એને સ્વચ્છંદ ન કરવો હોય તો પણ રોકાશે નહીં, થઈ જશે એમ કહેવું છે. એટલે પાયાની આ સમજણ છે, પાયાની સમજણ એને બરાબર હોવી જોઈએ. ઉપરથી ગયું હોય ને મૂળ વાતને, જે વજન દેવા જેવી વાત હોય એનું વજન જ ન આવ્યું હોય, ગયું હોય બધું ઉપરથી. એટલા માટે
સનાતન દિગંબર જૈન ધર્મ.